એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી નિબંધ સંપદામાં રજૂ કરીએ છીએ સુગ્રીની યાદ, લેખક જોસેફ મેકવાન. ઓડિયો પઠન પ્રિયંકા જોશી. છેક બાળપણથી મને જો કોઈ પક્ષી સૌથી વધુ વહાલું વસ્યું હોય તો તે છે સુગ્રી. એનો લટકતો રૂપકડો માળો જોઉં ને મારું મન પાંખો ધરી તેમાં પેસવા તડપતું. ખેતરમાં જઉં ત્યારે ઘણીએ વાર કામ ભૂલીને કલાકો લગી એની માળો બાંધવાની કલાને નિહાળ્યા કરતો. એના માળા પ્રત્યેનો મારો મોહ પછી તો એટલો કુખ્યાત થયો કે જો હું કશીક વાતે મોડો પડું, વેળાસર કામે લાગ્યો ન હો તો તરત કહેવાતું કે એ તો ઊભો ઊભો સુગ્રીના માળા ગણ્યા કરતો હશે. સુગ્રીને સંસ્કૃતમાં સુગૃહી એના ગુણ પ્રમાણે કહી છે. અચ્યુતમ એવું સુંદર ઘર સર્જનારી એને સુગ્રી કહેવાય એ વ્યાજબી પણ છે. પરંતુ નાનપણમાં અમે તો તેનો ઉચ્ચાર સુગ્રી કરતા. એ કોમળ ગની જગ્યાએ ઘોષ વ્યંજન ઘ મેલતા મને સુગ્રીના નામમાં કશુંક નંદવાઈ જતું લાગેલું ને એ પર ખૂબ વિચારતા અચાનક જ એક નવા અર્થનો ઉઘાડ થયેલો. સુગ્રી અર્થાત સદગુરુવાળી. સદગુરુ વિના આવી અસાધ્ય અને અદ્ભુત કલા તેને ચાંચ વગી કેમ થાય? કાશીના પંડિતો નુગ્રો કહેતા અને લાંછન ટાળવા હેમાળા સમા શિયાળાની રાતની રાતો માથે લઈ કબીર મહિનાઓ લગી ગંગાઘાટના પગથિયા પર માથું મેલીને સદગુરુ રામાનંદજીનો પગ માથે ક્યારે પડે એની વાટ જોતા રહ્યા હતા. એક મંગલ ક્ષણે બ્રહ્મ મુહૂર્તમાં રામાનંદજીનો જમણો પગ કબીરજીના માથે મંડાઈ ગયો હતો ને બેઉ હાથે એ ચરણ ગ્રહીને કબીરે અનાયસે ગુરુના મુખમાંથી નિસરી પડેલ બોલ રામ રામ કહ નો મંત્ર તરીકે સ્વીકાર કરી લીધો હતો. કબીરની એ અચળ શ્રદ્ધા ભક્તિને કારણે જ કાશી મેં હમ પ્રકટ ભયો રામાનંદ ચિતાયો એવું જાહેર કીધું કબીરે તો રામાનંદજીએ એ સ્વીકારી લીધું હતું. રામાનંદના સગુણ સાકાર રામ કબીરવાણીમાં નિર્ગુણ નિરાકાર નીવડીને રચ્યા એ ગુરુ શિષ્યના પ્રેમનો પ્રતાપ. સુગ્રીએ કોઈક આવી જ કષ્ટસાધ્ય તપસ્યા કરીને ગુરુને રીઝવ્યા હોય એવું મને મનોમન લાગ્યા કરે છે. એનો રૂપકડો ને નાનકડો દેહ, એના પીછાળની સુવાળપ, એની સ્ફૂર્તિ, એનું નિર્દોષ ભોળપણ, એની સંઘભક્તિ ને એની કઠોરતમ સાધના. હું પક્ષી વિશારદ તો નથી, પણ પ્રકૃતિના પ્રાંગણમાં વિલસતા અગણિત પંખેડાની મેં વર્ષો સુધી જીવનચર્યાઓ નિરખ્યા કરી છે ને એ સૌમાં મારા હૈયાનું હેત હરી ગઈ છે સુગ્રી. એના બદલે મેં કડવા બોલ વેઠ્યા છે, બાવળના કાંટા ખાધા છે અને સમજણ ખીલી ત્યાં લગી પરિતાપમાં બળ્યો ઝળ્યો છું. મારા ખેતરમાં જતા રસ્તે મલ્લુ મિયાનો ધરો આવતો. ધરો એટલે ખાડો, પણ આ ખાડો એટલો ઊંડો ને મોટો કે નાનકડું તળાવ જ જોઈ લ્યો. એની ખેતરભણીની પાળ વિશાળ એવો બાવળ, એના મોટેરા ડાળ પેલા ધરા પર જળુંબે, નીચે ઊંડા પાણી ને પગ માંડવાની જગા નહીં, એટલે ન કદી એ ડાળોથી દાંતણ કપાયેલા ન લાકડા વઢાયેલા. પરિણામે ધરા પરના ડાળ પૂરેપૂરી ઘટા ઘટાએ વિસ્તરેલા. ગોસ્પેલમાં કહ્યું છે ખડક પર ઘર બાંધનારો શાણો કહેવાશે, કારણ કે એને પડી જવાનો ભય નહીં રહે. સુગ્રી પણ જતનપૂર્વક બાંધવાના પોતાના ઘર માટે નિર્ભય જગ્યા અને કાટાળું ઝાડ જ પસંદ કરે છે. નીચે ઊંડા જળ એટલે એ પાનો ડર નહીં, અને બાવળ મૂળે જ ભારે કાંટાળો એટલે ઉપરનોય ભય નહીં. ઈંડા ખાવા ઝાડ પર ચડતા સાપ મેં જોયા છે. ખિસકોલી ઈંડાહારી છે કે નહીં એની મને ખબર નથી, પણ છેક સુગ્રીના માળા લગી પહોંચીને એને ભેદવાના મિથ્યા પ્રયત્નો કરતી મેં એને બરાબર ન્યાળી છે. સુગ્રીના માળામાં સુગ્રી સિવાય કોઈ જ પ્રવેશી ન શકે એ એની આગવી સૂઝબૂઝની અનેરી ખાસિયત છે. પેલા ધરા પર જડુંબતા બાળના ડાળા પર કુલ 57 જેટલા સુગ્રીના માળા અમે ગણેલા, તળાવ માથે તોરણ ટાંગ્યા, હા હા જીરે હરિયા જીરે ની ઉક્તી સુગ્રીએ બરાબરની ચરિતાર્થ કરેલી. ત્રાંબાકુંડીના આકારનો ખાડો, ગોળાકાર ઠરેલા જળ અને એમાં પડતા પેલા માળાના તોરણના પ્રતિબિંબ, ઉપર અઘોરી બાવળ, જરાય અવાજ કર્યા વગર ફુર્રે કરતી એ માળામાંથી ઉડી જતી સુગ્રીઓ અને નિશાનબાજની લખોટી સીધી ગબીમાં જઈને પડે એ જ પેઠે તીરની જેમ ત્રાટકીને સીધી માળામાં પેસી જતી સુગ્રીની અદા પર હું કલાકો લગી નિર્નિમેષ નેત્રે નિરખ્યા કરતો. એ નિરખણમાં જ મારા મન પંખીને પાંખો ફૂટતી. હું પેલા ઝૂલા જેવા અડધા માળા પર પગ ટેકવીને ઝૂલા ઝૂલતો, કાં પેલા ભૂંગળી આકારના પ્રવેશદ્વારમાં રહીને સુગ્રીના અગોચર પ્રદેશમાં પહોંચી જતો ને ત્યાં આંખો મીચીને નિરાતની નીંદર લીધા કરતો. આવી આવી કલ્પનાઓમાંથી જ કોઈ કમૂર્તે મને સુગ્રીનો માળો તોડવાની કમત સૂજેલી ને ગોઠિયાઓ આગળ એની રજૂઆત થતાં જ તેમાંથી અનેક ફણગા ફૂટેલા. કાયમનો ઉધમાતિયો કાંજી કહે, મોટા મોટા બધાએ માળા તોડી પાડીએ ને એની ટોપી બનાવીને પહેરીએ, ઉનાળામાં તાપ નહીં લાગે ને ચોમાહામાં માથા ઉપર પોરું પાણી એ નહીં પડે. હવે એને વારવો કેમનો અને સમજાવો શી પહેરે? પણ અમારામાં મોટેરા એવા પસા કાંજીએ રસ્તો કાઢેલો, તોડવો હોય એ બાવળિયા ઉપર ચડે, ધરામાં હાપ છે ને એ કોઈનો હગ્ગો નહીં થાય. સાપની બીકે તત્કાળ માળા તૂટતા બચી ગયેલા. પણ આજે વિચાર કરું છું તો હેરતમાં પડી જઉં છું. એ કિશોરાવસ્થામાં એ દિલનો દયાભાવ એટલો બળકટ હતો કે વીઆઈને મરી ગયેલી કૂતરીના બચ્ચા ભૂખે ન મરી જાય એટલા ખાતર ઘરમાંથી દૂધ ચોરીને એમને પીવડાવતા. બીજી બાજુ પેલો માળો તોડવાનો વિચાર મનમાંથી ખસે જ નહીં. ખોટે ખોટો ઝઘડો ઊભો કરીને મેં અને પસાએ કાંજી અને એના સાથીઓથી પીછો છોડાવ્યો. એ પછી અમે બે જણે માળો તોડવાનું અભિયાન આદર્યું. અભિયાન એટલા માટે કહું છું કે બાવળ મસ મોટા પથારે પથરાયેલો હતો અને એની હેઠળનો ખાડોએ કૂવા સરીખી સીધમાં એટલો ઊંડો કે એમાં એકે બાજુથી ઉતરાય જ નહીં. પરિણામે માળા સુધી પહોંચતા વાંસ ટૂંકો પડે ને બાવળ પર ચડવું તો મહાદુષ્કર. આ બધો વિચાર કર્યા પછી, ઉત્તરાયણ વહી ગયા પછી અમે લંગીસની રમત રમતા રમતા એ અજમાવાનું નિર્ધાર્યું. લંગીસ માટે અમે નળિયાના ઠીકરાને પાકી પીવડાવેલી દોરી બાંધતા એના વડે જ ઊંચા ઝાડની અથોલી ડાળ પર ભેરવાયેલી પતંગોને એમની કિન્નામાંથી કાપી લેતા. એ માટે અમારી તાકોડી અજાયબી પ્રેરે એ બરની રહેતી. પતંગ પાડવાની પારંગતતા માળા તોડવામાં પાછી નહીં પડે એનો અમને સંપૂર્ણ ભરોસો. પણ સુગ્રી આ વાતે અમને ટપી ગયેલી. સાંકળ આઠ અને સાંકળ બેની મજબૂતમાં મજબૂત દોરી પણ માળાનું મૂળ કાપવામાં અસમર્થ રહેલી. માળો આખો અને અખંડ મળે એ અમારી મનશા. વાંસી મો વકાસી ગયેલી ને લંગીસે લૂલુ પડ્યા પછી તો માળો તોડવાનું અમારામાં ખુન્નસ જ ભરાઈ ગયેલું. આ ઉલ્લેખ્યું છે તેમ મૂળે મારો માળો લલચામણો છે એવું સમજીને જ સુગ્રી કોઈ પણ પહોંચી ન શકે એવી અટકરી જગ્યા પસંદ કરતી હોય છે. પણ સુગ્રી આવું લાખ વિચારે તોય મેલી મથરાવટીવાળા માણસને કેમ નહીં પહોંચી શકે? પતંગની દોરી કાચી પડી એટલે મેં કોથળા સીવવાની સૂતળી બે વડ વાળીને અજમાવી, તાકીને માળો જ્યાં ટીંગાયેલો એ મૂળમાં આંટી દીધી અને પછી એક જ ઝટકો દીધો કે માળો તૂટીને સીધો પાણીમાં જઈ પડ્યો. એમાંના ત્રણેય કીંડા બહાર નીકળી જઈ પાણી પર તરવા લાગ્યા. હું લંગીસ નાખતો હો ત્યારે માસૂમ સુગ્રી દયામણી આંખે મારી એ શરારત નિરખી રહેલી. માળો હાલવા માંડ્યો ત્યારે એ અને એનો સંગી બંને જણ માળા આગળ ઉડવા લાગેલા અને માળો જ્યારે પાણીમાં પડી ગયો ત્યારે સુગ્રી છેક પાણી સુધી ફાળ ભરતી આવેલી. પણ કાગડાની જેમ એ જાત સંપીલી નહીં એટલે એમનો કકળાટ કોઈએ સાંભળેલો નહીં. ગરીબોના આર્તનાદ રાજકારણીઓ બૌદ્ધિકો અને મૂડીપતિઓને ક્યારેય નથી સંભળાતા, એમ જ એ સુગ્રી દંપતીના કરુણ ક્રંદન પણ બાજ ગીધ ગુવડ કોઈને નહીં સંભળાયેલા. પાણીમાં પડેલા માળાને હું બહાર કાઢવા મથામણ કરતો હતો ત્યારે પણ સુગ્રી નરમાદાએ છેવટ લગીનો વિરોધ નોંધાવ્યા કરેલો, પણ માળો મેળવવાની મમતમાં મેં એમને ગણકારેલા જ નહીં. પ્રસન્ન ચહેરે માળો મેં હાથમાં લીધો. ત્યાં જ ક્યારનોય મારા જુનૂનને વિસ્મયપૂર્વક નિરખી રહેલો પસા કાંજી કહે, તને પાપ લાગવાનું, ચાર એંડા એટલે ચાર જીવ જસ્યા. તે એમનું ઘર તોડ્યું, એકદમ તારું એકો ઘર તોડશે. પસાનો બોલ સમાણો જ માળો મેળવવાનો મારો હરખ વિલાઈ ગયો. હું થીજી ગયો ને માળા સોતા હાથ ધ્રુજવા લાગ્યા. પણ એમ હતું તો તે દાડાનો ચમ બસી નહોતો ફાડતો. તાર મન કેવું તું? પેલી સુગ્રીનો કકડાટ સાંભળ્યા પછી જ હારું મને ભાન થયું કે આ તે ખોટું કર્યું. લંગીસ નાખવાનું તે જ કહેલું ને સૂતળીએ તે જ બાંધી આલેલી એટલે અડધું પાપ તારે માથે આવશે. મેં મારા પરનો બોજ હળવો કરવા હવાત્યું માર્યું. પસો કહે, તારું પાપ તારી કાજ, માળનો લોભ તન નહોતો, માર તો માળો જોતો જ નહોતો, ભોગવવાનું તો તાર એકલાન જ. મને વાલિયા લૂંટારાની પેઠ હું જ પાપી લાગતો હતો એટલે સામી કશી દલીલ કર્યા વિના હું કશોક ઉકેલ ચાહતો હોઉં એમ પસાની સામે દયા યાચતી નજરે જોઈ રહ્યો. એ પછી અમે બંનેએ ખાસ્સો વિચાર વિમર્શ કીધેલો ને ભીષણ લાગણી સહિત કાંટા ખાવાના પ્રાયશ્ચિત લેખે હું પેલા આકરા બાવળ પર ચડેલો ને શક્ય બન્યું તે રીતે એક ડાળીએ પેલા માળાને બાંધી દીધેલો. તરવાનું જાણતો પસો છેક ધરામાં જઈને પેલા ત્રણ તરતા ઈંડા લઈ આવેલો ને મેં ચારે ચાર ઈંડા એ માળામાં પાછા મેલી દીધેલા. અને નીચે ઉતર્યા પછી બંને જણે સુગ્રીને વિનંતી કરેલી, હે સુગ્રી, અમે તારા ગનેગાર છીએ, જાણી જોઈને અમ તારો માળો તોડ્યો છે, તું અમને માફ કર દેજ અને ભવિષ્યમાં અમારા ઘર કોઈક તોડી નાખે એવો શરાપ ના આલતી. એ પછી અમે ત્યાંથી ખસી ગયેલા. પણ અમે જોયું તેમ માળો તૂટી વેળા આખર સુધી જજુમેલા એ દંપતી માળો ગુમાવ્યા પછી સંધુય હારી બેઠા હોય એમ દૂરના સમડે જઈ બેસી રહેલા ને પેલા ભગ્ન માળા ભણી એમણે ફરી ડાફેર સુદ્ધા નહીં મારેલી. દિવસો લગી અમે જોતા અને મનોમન આર્જવતા રહેલા કે સુગ્રી ફરી પેલો માળો અપનાવી લે ને એ રીતે હું ભાવિમાં કોઈ મારું ઘર તોડે એ અભિશાપમાંથી મુક્ત થઉં. પણ ના તો મારી આરઝુ ભગવાને સાંભળેલી ન સુગ્રીએ મને માફી બક્ષેલી. એ તો પાછી નૂતન નીડના નિર્માણમાં ગુલતાન બની ગયેલી. નીડ કા નિર્માણ ફિર ફિર, નીડ કા નિર્માણ, એ હરિવંશરાય બચ્ચનની કવિતાનું મુકડું સૌ પ્રથમ વાંચેલું ત્યારે આંધી પ્રભંજનની સામે ટકી રહેવાની શ્રદ્ધાનો સ્રોત મને એ લઘુકાય પક્ષીએ જ સંપડાવેલો. પણ પેલો પાપનો પરિતાપ તો દિવસો સુધી મારા હૈયાને પીડતો જ રહેલો. ધર્મભીરુ હોવાને કારણે ભગવાનને ખરા ભાવથી એ બોજમાંથી છુટકારો દેવાની અરજો ગુજારતો રહેતો હતો ને એક દિવસ અમારા માથે કાટકો પડ્યો. હું અને પસો બંને ખેતર ભણી જઈ રહ્યા હતા ને સામેથી કાન્યો ને એના સાગરી તો હાહા ઠીઠી કરતા આવી રહ્યા હતા ને એ સૌને માથે સુગ્રીના માળાની ટોપીઓ છોગા ધરી રહી હતી. અલ્યા, આટલા બધા માળા તોડવાના? અચાનક મારા મોઢામાંથી રાડ નીકળી ગઈ. ચમ તારા બાપાના હતા તે ના તોડીએ? કાન્યો એની જાત પર ગયો. પસાએ મોકો સંભાળી લીધો ને બોલ્યો, તોડ્યા તો ભલે તોડ્યા, એમાં આપણા બાપનું શું જવાનું છે? હેડ કાન્યા, હણજોતી કરી લઈએ. પસાએ દોસ્તીની ટચલી આંગળી લંબાવી અને કાન્યાએ એમાં અંકોડી ભેરવી. પસાનો બેત સમજી મેં એ દોસ્તી કરી લીધી. એ પછી અમે એમને રાયણો ખાવાનું નોતરું આલ્યું. કાન્યો ને એના દોસ્તારો તૈયાર થઈ ગયા ને અમારું રાવણું ફરી પાછું સીમાડે હાલી નીકળ્યું. રસ્તે પેલો ખાડો અને બાવળ આવ્યા. મલ્લુમિયાએ બેડી કલવાળા શેરિયાનો તરાપો પેલા ખાડાના પાણીમાં બાંધેલો. એના પર ચડીને વાંસી વડે કાન્યાએ સાત આઠ માળા નષ્ટ કરી નાખેલા. બાવળની એ નીડ વિહોણી ભગ્નાવશેષ ડાળી એના સમગ્ર કાંટાઓ વડે મારા હૈયામાં ભોંકાઈ રહેલી. પણ દાંત કચડવા વિના મારો કોઈ આરો નહોતો. મારા દર્દને સમજતો કાન્યો ખોખારતો હતો ને પસો આ ખાડા કાન કરી આગળ ચાલી નીકળ્યો હતો. મેધારા તળાવને ઓતરાદે મલ્લુમિયાની ઢુંગારાયણ ગાળો બોરડી કંથારની કાંઠથી ઝેંટેલો, ટચલી આંગળીના અઢી વેઢા જેટલી એની લાંબી રાયણ થાય, એ મીઠાશમાં ચાકુના ગોળને ચક્કર લેવડાવે એવી. એની ફરતે મિયા કાંટાળી વાડ કરે ને રાયણને જુડે નહીં પણ ગરવા દે. ચાર પાંચ દહાડે વીણે અને એની કોકડીઓ એકઠી કરે. તલના તેલનો હાથ માર્યા પછી ખારેક સમી લાગતી આ સુક્કી રાયણો અમારા ગામના મુંબઈ ગરા લોક મો માંગ્યા દામ આપી ખરીદી જાય. વર્ષે દાડે આ રાયણ મિયાને 150-200 રૂપિયા આપતી રહે. કાન્યાને હુલાવી ફૂલાવીને અને આ જ રાયણે ચડાવ્યો. આંખના ઈશારે પસો 5-6 ખેતરવા દૂર આંબાવાડિયું સાચવતા મલ્લુના કાનમાં સળી કરી આવ્યો. જતી વેળા પસાએ તરાપો તૂટેલો જોયેલો, આવતી વેળા મલ્લુ મિયાને એની સાબિતી મળી. સૂના સન્નાટામાં ઓચિંતો વંટોળિયો ફૂટી નીકળે એમ મલ્લુ મિયા હરેરાવાળી નળીમાંથી ઓચિંતા ભૂંડી ગાળની બોથકાર નાખતા પ્રગટી નીકળ્યા. રાયણ નીચેથી નાસી છૂટતા કાન્યાના સાગરીતોમાંથી બેને મિયાએ ઝાલ્યા અને બેને અમે પકડ્યા. એક ભાગીવ છૂટ્યો, ભૂસકો મારતા કાન્યાને મિયાએ પડતા વેત ગળચીએથી ઝાલી લીધો અને પછી બળદિયાના અછોડાના બેવડ વાળીને એ પાંચેયને ધરાયા ત્યાં લગી ટીપ્યા. કાન્યાની ટોળીને અમારા દેશે પેદાડનારામાં હું જ હતો, એટલે એ પડતા પ્રહારો ભેળી જે સ્વસ્તિ મિયાના હોઠેથી પ્રસ્ફૂટતી હતી એમાં મારા હિસ્સે કેટલુંક પડઘાતું હતું. પણ કાન્યો ખો ભૂલી જાય એમાં અમારો સ્વાર્થ હતો. માર ખાતા એ પાંચેયના બૂમ બરાડાથી બરાબરનો સેમાડો ગાજી રહ્યો હતો ત્યારે મુઠ્ઠી મુઠ્ઠી ધૂળ મોઢામાં નખાવીને ફરી આ પાની દશે કદી ધાર નહીં મારવાની નાક લીટીએ મિયાએ અમને જતા કર્યા. મિયાના હાથોમાં હજી અછોડો ગોળ ગોળ વીંજાતો હતો. અમને લાગેલું કે ભેળા ભેળા મિયા અમારી ઉપરે હાથ સાફ કરી લેશે, પણ વાંદરાની જાતને વતાવવામાં સાર નહીં. એ મિયા ભલી પેરે જાણતા હતા એટલે અમને એમણે હુકમ કર્યો, ચલો તુમ દોનો જન અમારા તરાપા બાંધો. કહવાતા શેરિયાની દુર્ગંધને વેઠે લેતા મેં અને પસાએ એમનો તરાપો ફરી બાંધી આપ્યો ને એ ત્યારે અમે જોયું કે બાવળની ડાળખીએ હારબંધ બેઠેલી સુગ્રીઓ મૌન મુખ પોતાના નિષ્ટનીળોને નીરખી રહી હતી. એ કાંડ પછી અમે દિવસો સુધી સુગ્રીની માળો બાંધવાની લગની માવજત અને કળાને નૈણા ભરી ભરીને નિરખ્યા કરી હતી. ચીડો દર્ભ સાંબી પાનસુરીવાળા ઘાસની પાંદડીઓથી એની નાજુક ચાંચ વડે લાંબી તાંતણો કરપી લાવતી. મારી ધારણા પ્રમાણે મહદંશે આ તાંતણા લાવવાનું કામ નર કરતો ને માદા એની મનપસંદ દાળખી પસંદ કરી માળાનો પાયો અર્થાત આધાર નાખતી. દાભ કે બાજરી જુવારના મજબૂત તાંતણાના એ ડાળી સાથે આંટા લેતી. એ આંટા ભેળું એ જાણે કશુંક પ્રવાહી ટપકાવતી. એ આખો દિવસ એનો આધાર નાખવામાં જ વીતતો. વળતા દિવસથી આરંભાતો માળાનો આકાર. સર્જનહારે કઈ સૂજ એની ચેતનામાં સંકોરી હશે એની તો શી ખબર પડે, પણ અજાયબ સ્ફૂર્તિ અને ચપળતાથી એ નાનકડી ચાંચ વડે તાંતણા ગૂંથતી જાય. કુશાગ્ર બુદ્ધિ નારી એના પૂરા કૌશલ્યથી કશ્મીરની શાલનું ભરતકામ કરે છે એથી એ અધિકી કારીગરીથી એ પોતાનો ઘોંસલો ગૂંથતી જાય. બે દિવસની એની જહેમતમાં તો માળો અડધો આકાર ગ્રહી લે છે. ગર્ભસ્થ શિશુનું જબલું ગૂંથતી જનેતાના અરમાનોની એકાગ્રતા અને સુઘરીની સાધના અમને સરખા ભાસ્યા છે. તાંતણામાં તાંતણો પરોવવો, ચાંચ વડે ખેંચીને એને મજબૂતાઈ આપવી, આકારમાં અંશનીય ઉણપ ના રહે એવડા જતન કરવા અને ઘડાતા જતા આકારને જરાક દૂર બેસીને નિર્ણય કરવો, એ બધી કલા અને કલાનું નૈપુણ્ય તો એક સુગ્રી જ દાખવી શકે. પ્રાણાર્પણની લગ્નિથી સુગ્રી પોતાનો બસેરો બાંધી રહી હોય ત્યારે એ પોતાની પ્રિયાને તંતોતંત સાથ દેવા નર સુગ્રો ઝૂલા જેવો માળો બનાવે છે. એમાં વિરાજીને સુગ્રીને ઝૂલતી જોઈએ ત્યારે એના વિહંગ જીવનની સાર્થકતા સમજાય છે. એના આવાસની વિશિષ્ટતા એ છે કે એમાં એના સિવાય બીજું કોઈ પણ પ્રવેશી શકતું નથી. આવી સુગરી મારા સ્મરણોની મૂંઘી મીરાત છે. આજે પણ ક્યાંક એનો માળો જોઉં છું ને મને મારું કૈશોર્ય સાંભળી આવે છે. હજી હમણાં જ થોડા દી ઉપર એક સાંસ્કૃતિક સંસ્થાએ મને વક્તવ્ય માટે નોતરેલો. મારા માટે તૈયાર કરાયેલા આવાસમાં મોડી રાત્રે હું સૂવા ગયો ને નાઇટ લેમ્પ ચાલુ કર્યો તો હયું એક આંચકું ખાઈ ગયેલું. નિશાદીપના ગોળા પર કોઈએ સુગરીના માળાનું આચ્છાદન ચડાવેલું. સંભવ છે એ ત્યજાયેલો પણ હોય, પણ ઘણો બધો સંભવ એ તોડાયેલો હોય એવો હતો. અત્યાધુનિક સુખ સગવડોને પ્રાકૃતિક સ્પર્શ અર્પવા આવી નિર્લજ્જ કુચેષ્ટા થતી હું જ્યારે પણ નિહાળું છું ત્યારે મારો માહલો તડફડી ઉઠે છે. એ અજાણ્યા ઓરડામાં નાઇટ લેમ્પ બંધ કર્યા વિના હું સૂઈ શકતો નહોતો. સુગરી સાથેના મારા અંજળને તમારા સૌના સુધી પહોંચાડવાનું નિમિત્ત પેલો વૃક્ષની ડાળખીએથી વિખૂટો પડાયેલ માળો. ઉર્દુ અને ફારસીમાં એને ઘોંસલા, બસેરા અને આશિયાના કહીને ત્રિવિધ ભાવે પોંખ્યો છે. સંસ્કૃત કેવળ નીડ કહીને અટકી જાય છે અને ગુર્જર ગીરા એક માળો શબ્દથી આગળ નથી ધપતી. કળાય છે આના કશા કારણ તમને?